ઇન્દ્રિયોના વિવિધ કર્મ અને કર્મની ઉપર આપણું પોતાનું સંયમ, મન ઉપર પણ સંયમ કયો, મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મવિનિગ્રહ, મૌનથી આત્મવિનિગ્રહથી મનની ઉપર આપણું અનુશાસન રહેવું જોઈએ. તો આમ ઉપાસનાની આખી વૃત્તિ આપણી કેવી હોવી જોઈએ? અજ્ઞાત અવસ્થા હોય, ઉત્સવ ઉજવતા હોઈએ પણ ઉત્સવનું હાર્દ ન સમજતા હોઈએ કે સાથી ઉપવાસ કરવાનો મહારાજ એ કોને, અને દિવાળી આવી રીતે જ કેમ ઉજવવાની, ઉત્તરાયણને દિવસે પતંગ કેમ ચગાવવાની, તલ સાંકળી કેમ ખાવાની, શા માટે ખાવાની ઘૂઘરી, અને આ બધું દાન કેમ કરવાનું જાણતા નથી. ઉત્તરાયણનું પર્વ પવન કઈ દિશામાં છે એ જાણવા માટે પતંગ ચડાવવાની હોય છે, અને એથી વરસાદ કેવો રહેશે પછીના વર્ષમાં એની ખબર પડે છે. શિયાળાનો આરંભ થઈ જાય, શિયાળાની કડકડતી ઠંડી હોય અને તલ અને ગોળથી ઠંડીને સહન કરવાની એની અંદરથી ઉર્જા મળે છે, એમાંથી પોષણ મળે છે. એટલે આપણે તો સંપન્ન માણસ હતો એને ખાઈએ, પણ જે ગરીબ માણસ છે જેની પાસે નથી, ઠંડી તો એને લાગવાની છે, માટે એને દાન કરવું. વ્રત ઉપવાસ દાન ભગવદ્ ભજન આમ વિવિધ ક્રિયાકાંડ વડે માણસને એ પર્વની અંદર આનંદ મેળવવા માટે વ્યસ્ત કરવામાં આવે છે, એની અંદર પરોવવામાં આવે, અને પરોવાય એટલે બીજું બધું ભૂલી જાય કે આજે કશું જ કામ નહીં કરવાનું, આજે બસ આજ ઉત્સવ જ ઉજવવાનો છે, આનંદ કરવાનો છે, ઘરનું કામ પછી કરીશું આજે નહીં. તો એ જે અંદરની એક લગ્ન હોય છે અને એનો ઉત્સાહનો ભાવ છે, એનાથી એમાં તન્મયતા આવી જાય. બીજું બધું ભૂલીને કે હમણાં બીજું બધું બાજુએ રહેવા દો, ભૂખ લાગે ભલે, અરે સમય થઈ ગયો ભલે થઈ ગયો, જ્યાં સુધી અહીંયા અગાડી જન્મ મહોત્સવ પ્રાગટ્ય મહોત્સવ ન ઉજવાય ને ત્યાં સુધી મંડપમાંથી બહાર નીકળવું નથી. પછી કયું હોય 6 વાગ્યાને બદલે 8 ને 9 વાગે થાય તો પણ એ નંદોત્સવ ના થાય ને, ગુલાલ ના ઉછરે ને, પ્રસાદ ના લઈએ ત્યાં સુધી આપણે મંડપમાં ને મંડપમાં. આ છે બધું ભૂલીને જેમ આનંદ ઉત્સવની અંદર તમે મગ્ન થઈ ગયા, એ જ રીતે આત્માનુસંધાન અને એનું જયારે અનુષ્ઠાન કરતા એની અંદર મળવાનું હોય ત્યારે સમય ભલે જેટલો થાય, આજે અંતર્મુક્તા છે, સ્થિરતા છે, આનંદ આવે છે, બીજો કોઈ વિચાર કે વાસના સહેજ પણ હેરાન કરતી નથી, બે કાને બે નોરતા બે નેત્રની કોટે આવવા દો આનંદ. નવરાત્રિ ઉજવાઈ રહી છે કાનથી આંખથી જીભથી સંપૂર્ણ શરીર વડે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, અને એનો આનંદ અનંત ગણો આનંદ છે. બધા દુઃખ ભૂલી જાય છે, એક પણ દુઃખ યાદ રહેતું નથી. કોઈ પણ ઘરની વ્યવહારની હેરાનગતિ પરિસ્થિતિ પણ ત્યાં આગળ સ્પર્શતી નથી. અત્યારે બધું દરવાજા બહાર આનંદ કરેલો, કારણ કે આનંદ ઘેરા આનંદ હોય કરીને નાચીએ ને કૂદીએ ને એમને કૂદવાનું કહ્યું હોય તો હા, પણ એની અંદરની તન્મયતા ઉત્સવની, અને એ પણ બધી તનમનની સુધી ભૂલીને એની અંદર બરાબર અંદર ઊંડે ઉતરી જઈને કોઈ પણ જાતની લાજ પરવા એક બાજુએ મૂકીને, મેં તો નેવે મૂકી લાજ, પુનિત મહારાજ કેટલું સરસ ભજન કરે, તારે હાથ સોંપી છે બસ. પછી ગમે એટલી ઉંમરનો હોય ને તો નાચવા માંડે. તમે કથાઓમાં જોજો, ઘરડા ઘરડા મોટા મોટા એટલા બધા હજારો માણસ બેઠા હોય ને, કૂદતા હોય ને, નાચતા હોય ને, તે વખત બધું ભૂલ્યા. આ શું છે? આનંદ, અંદરનો આનંદ આવે છે અને સત્સંગનો આનંદ આવે છે. એમ અંતર્મુખતાનો આનંદ જ્યારે થઈ જાય, આવી જાય ને, ત્યારે તન મનને સુધી ભૂલીને એની અંદરની આવેલી તન્મયતાથી એ પોતે એટલો બધો આનંદ મેળવતો હશે, એની તરલીનતા એટલી બધી હશે કે પોતે ક્યાં છે, શું છું, એનું કોઈ પણ જાતનું નહીં. નહીતર એમને એમ કહ્યું, એક માથે હાથમુખ, બીજો કેળે હાથમુખ, ચલો ગોર ગોર ફરજે, કોઈ તૈયાર થશે? નાનું બાળક એ તૈયાર નહીં થાય. બે કાને બે નોરતા બે પડખે વાળ્યા, આમ શરીર સાથેનો ઉત્સવનો અને ઉત્સાહનો સંબંધ આવો હોવો જોઈએ. રૂપક આપણને આપ્યું નવરાત્રિ અને નવ અંગ. જે આનંદ તમે બાહ્ય આચારની અંદર લઈ રહ્યા છો, ગરબી ગાવામાં, ગરબે ઘૂમવાની અંદર, એ આનંદ તન મનનો હોય છે, બધું જ ભૂલીને. એમ એ નવરાત્રિની ઉપાસના જ્યારે આપણે અંતર્મુખ થઈને એની આરાધના કરીને એનો આનંદ મેળવીએ ને, ત્યારે એ જ પ્રમાણે સવારના 5 વાગતા સુધી અમે તો ગરબા ગાયા, થાક્યાય નહીં, ઊંઘે અમને જરાય નડી નહીં. કેટલો ઉત્સાહ હોય! નતર એમને એમ કહો જે વાંચવા બેસ, ઊંઘ આવે છે. કેટલું કામ ભજન કરવાનું કે મારથી ઉજાગરો નહીં થાય, પણ નવરાત્રિમાં પૂછો, કોઈને કહેવું પડશે કે તારું ઉજાગરો કરવો પડશે? એમને એમ થઈ જાય છે ને. અંદરનો ઉત્સાહ હોવો જોઈએ કોઈ પણ કાર્ય કરવા માટે. પણ જો અંદરનો ઉત્સાહ ન હોય, જેને આત્મબળ ન હોય, મનોબળ ન હોય, એ કશું જ પછી કરી શકે નહીં. એટલે જય મહારાજ અહીંયા કહે છે કે જેમ નવરાત્રિને ઉજવો છો અને આનંદ અનુભવો છો, તમારી જાતને ભૂલી જાઓ છો, તમારી નાતને ભૂલી જાઓ છો, તમારી અવસ્થાને ભૂલી જાઓ છો, અને તમે કૂદો છો, નાચો છો, અને તમારું મન ફાવતું કરો છો. એમ વૃત્તિઓને અંતર્મુખ કરી દઈને તમારા સ્વસ્વરૂપની સાથે, અને એટલે સુધી કે શરીર ભાવને પણ ભૂલી જાઓ કે આ શરીર હું છું, હું માત્ર ચૈતન્ય છું, શુદ્ધ બુદ્ધ. આ શરીરને ધારણ કરવા વાળો તે હું છું, શરીર હું નથી. આપણે કપડાં પહેરીએ છીએ તો કપડાં હું નથી, કપડાં હું છું એમ કહીએ છીએ, કપડાં મેં પહેરેલા છે. એમ શરીરથી પણ પહેરેલા કપડાંની માફક શરીર હું નથી, હું અંદર છું. આ શરીર તો મારું વસ્ત્ર છે, મેં ધારણ કરેલું છે. પણ અંતર્મુક્તાના ભાવમાં જ્યારે શરીર ભૂલીએ, દેહાધ્યાસ નીકળી જાય ને, ત્યારે શરીરની કોઈ પણ ઉપાધિ સ્પર્શ કરશે જ નહીં. એ આનંદની અંદર એટલો બધો આમ ડૂબી ગયો હોય, એને થાક ન લાગે, એને તરસ ન લાગે, એને ભૂખ ન લાગે, એને ઉજાગરો ન લાગે. આ તન્મયતા, તો એવી તન્મયતા આપણા જીવનની આરાધનામાં, આત્મની આરાધના, આત્માનુસંધાન કરવા માટેમાં, પણ એ જ પ્રકારે એટલી જ નિષ્ઠાથી, એટલા જ આનંદથી હોય. તો આવી જે આપણી પરંપરા છે ઉત્સવોની અંદર, અને ઉત્સવોનું ધ્યેય માત્ર આનંદ અને ઉત્સાહ, ઉત્સવ અને ઉત્સાહ એ એક જ શબ્દમાંથી આવેલા છે, તો એ ઉત્સવને અને એ ઉત્સાહને જીવન બનાવી દો. જીવનના કોઈ પણ ખૂણે, કોઈ પણ સમયે, કોઈ પણ ક્ષેત્રે સતત આત્માનુભૂતિ રહ્યા કરે, અને આત્માના અનુસંધાન સાથે એ જ સ્વરૂપમાં એટલી જ મુક્ત આનંદની અવસ્થા એને પ્રાપ્ત રહ્યા કરે. મળ્યા જ કરતી હોય, મળ્યા નહીં એની પોતાની જ હોય, મળવાની કે મેળવવાની ક્યાં રહી. તો એ નવમું નર તું હોઠે, હવે છેલ્લું અને નવ એટલે પૂર્ણ કહ્યું, ઓઠ ઉપર જીભ છે, એમાં સ્વાદ પણ છે અને એમાં વાણી પણ છે. બધા જ અંગો બબ્બે છે અને કામ એક એક છે, પણ જીભ છે એક અને કામ છે બે. એટલે બધું જ વહેતા વહેતા જેને પરિપૂર્ણતા એ તમારા મોઢા ઉપર. બોલવાનો સંયમ, સ્વાદનો સંયમ. જીતે રસે જીતમ જગત, જાણે જીભ જીતી અને જગત જીતી લીધું. એટલે ખાવામાં અને બોલવામાં બંને. જીતે રસે જીતમ જગત. પણ રસના ન જીતાઈ અને માણસની જીભ હંમેશા લાલચવાળી જ હોય. ક્યાંક કઈ પરિસ્થિતિ સર્જાશે, કારણ કે લાલચું છે. ત્યાં ભિખારી વૃત્તિ પણ આવે કે લાઈને ભાઈ બહુ સારું લાગે છે, ગમે તેમ થાય આપને, ત્યાં ભિખારી વૃત્તિ થઈ જશે. પણ સંયમ હશે તે પોતાનો વિવેક નહીં ચૂકે. શા ભલે ગમે એટલું સારું છે પણ આપણાથી કેવી રીતે મગાય, એમ થોડું ભિખારી થઈ જવાય છે. મનોવૃત્તિ હલકી પડે, નબળી પડે તો એથી કંઈ આપણી જાતને ભિખારીને બનાવી દેવાય. મનોવૃત્તિ કદાચ લાલચું ને હલકી બની જાય તેથી આપણી જાતને આપણાથી પતિત ન થવા દેવાય. સાચવવું પડે કે આ ખોટું છે. ભલે મન ઈચ્છા કરે તો પણ એ અનર્થ છે, અનાચાર છે, એ થઈ જ ન શકે. આવી સતત જાગ્રત અવસ્થા એના પોતામાં બનેલી રહેવી જોઈએ. ત્યારે એ નવમું નહોતું હોઠે આપણી ઉપાસના પરિપૂર્ણ થાય. નવથી પરિપૂર્ણતા ત્યારે જ પ્રાપ્ત કરી શકે જ્યારે માણસ પોતાની જીભ ઉપર સંયમ મેળવી રહે. આમ ઉત્સવોના આનંદને ઉપાસનાની સાથે જોડાળી અને એનો અર્થ સરળ કરી આપ્યો, એની સમજણ આપી આપણને કે જે ઉપાસના, જે ઉત્સવોથી ઉપાસના કરો છો, જે રીતે ઉત્સવો ઉજવીને આનંદ મેળવો છો, એમ આત્મ ઉપાસના કે ભગવત ઉપાસના પણ એવી જ રીતે આનંદપૂર્વક એની ઉત્સવની માફક જ અંતર્મુખ બનીને એને સાધ્ય કરવાનું છે, એને નવસાધ્ય કરવાનું છે. એ બધું જ અહીંયા બતાવતા કહ્યું કે દિવાળીના દીવા, દિવાળી જેવી આનંદની ઘડી સતત આપણી સાથે હોવી જોઈએ. દેવ દિવાળી સંગ, એનો સંગ છૂટવો ન જોઈએ. સદવિચારનો, સદકર્મનો, સદ ઉપાસનાનો સંગ ક્યારે ન છોડીએ. અને જ્યારે પણ આ બધું છૂટી જાય ત્યારે તપાસવો જોઈએ પોતાની જાતને, ક્યાં જઈને પટકાય છે, ક્યાં અથડાય છે અને એની શી દશા થાય છે. સદવિચાર, સદવર્તન અને જે કંઈ સત્ય છે એની સાથે રહીશું ને ત્યાં સુધી આપણે સુરક્ષિત છીએ. પણ સતથી થોડા પણ આઘા ગયા એટલે આપણી જાત સુરક્ષિત નથી. ક્યાં કઈ કઈ ઘડીએ શું થઈ જશે. મન આ બધી સદવૃત્તિને છોડી દે અને પછી નીકળે છે બહાર, ક્યાંક ભટકાઈ પડશે, ક્યાંક ખાડામાં પડશે, ક્યાંક દુરાચારથી રગદોળાઈ જશે. અને એટલા માટે કહ્યું સંગ હંમેશા ન છૂટવો જોઈએ. તો મહારાજ તો કહે છે જ્યાં જેને જેવો સંગ ત્યાં રંગ તેવો રે. દિવાળી હશે ને તો દિવાળી જેવા રંગ પૂરાશે, અને જો ધૂળેટી હશે ને તો ધૂળેટીની માફક એ રંગો ક્યાંક ઉછાળાતા હશે. રંગ એના એ જ છે, પણ દિવાળીએ એ રંગ ચોકમાં પુરાય અને ધૂળેટીએ એ રંગ પલાળાય ને ઉડાડાય જ્યાં જેને જેવો સંગ. દિવાળીનો સંગ હશે તો એ રંગ રંગનો ઉપયોગ રંગોળીમાં થાય અને ધૂળેટીની અંદર રમવાની અંદર થાય. સંગ કેવો છે એની પર આધાર.